એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરીશું જે આપણી આધુનિક દુનિયાને, ખબર છે, અદ્રશ્ય રીતે ચલાવી રહ્યો છે.
હા, બિલકુલ.
આપણે વાત કરીશું પાનોસ લોરિડસના પુસ્તક અલ્ગોરિધમ્સ વિશે, જે MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો એક ભાગ છે.
અને આ વિષય, સાચું કહું તો, આજે ખરેખર અત્યંત મહત્વનો છે. આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાત સુધી જે પણ કરીએ,
હા,
સમાચાર વાંચીએ, રસ્તો શોધીએ, ઓનલાઇન ખરીદી કરીએ, લગભગ બધું જ અલ્ગોરિધમ્સથી પ્રભાવિત છે. પણ ઘણા લોકોને આ શબ્દ થોડો ડરાવણો લાગે, નહીં?
બિલકુલ. ટેકનિકલ પણ લાગે, અને મને લાગે છે કે આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ, એનો જે રોલ છે, એ જ છે કે આ ડર દૂર કરવો.
સાચી વાત.
અને અલ્ગોરિધમ્સ પાછળનું રહસ્ય એકદમ સરળ ભાષામાં ખોલવું. પુસ્તક સમજાવે છે કે આ ખાલી કમ્પ્યુટર કોડ નથી,
ના ના,
પણ સમસ્યા ઉકેલવાની એક મૂળભૂત માનવ પદ્ધતિ છે, સદીઓ જૂની છે.
બરાબર.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ અલ્ગોરિધમ શું છે, તે ક્યાંથી આવ્યા, અને શા માટે તેમને સમજવું આજના સમયમાં દરેક માટે જરૂરી બની ગયું છે.
હા, એક જાણકાર નાગરિક બનવા માટે તો ખાસ.
ચાલો તો શરૂઆત કરીએ લેખકથી. પાનોસ લોરિડસ કોણ છે તેઓ?
તેઓ એથેન્સ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસમાં છે. ત્યાં મેનેજમેન્ટ સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર છે.
ઓકે. અને એમની પૃષ્ઠભૂમિ એ ખરેખર રસપ્રદ છે. કોમ્પ્યુટર વિજ્ઞાન, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ગણિત, બિઝનેસ, બધું ભેગું છે.
હા, અને આ જ મિશ્રણ એમને એક અલગ દ્રષ્ટિકોણ આપે છે. લોરિડસની ખાસિયત એ છે કે તેઓ બહુ જટિલ ટેકનિકલ ખ્યાલોને એને રોજિંદા જીવન સાથે જોડી શકે છે. એમનો રોલ ખાલી ટેકનિકલ લોકો માટે લખવાનો નથી,
ના,
પણ સામાન્ય વાંચનાર માટે પણ આ વિચારોને એકદમ સુલભ બનાવવાના છે. એ બતાવે છે કે અલ્ગોરિધમ્સ એટલે ખાલી કમ્પ્યુટરની ભાષા નહીં, પણ વિચારવાની એક રીત છે.
એટલે કે એમનો અભિગમ એ છે કે અલ્ગોરિધમ્સ વિશે જાણવું એ ખાલી પ્રોગ્રામરોનું કામ નથી.
બિલકુલ નથી.
આ તો એવી મૂળભૂત રીતો છે વિચારવાની જેનો ફાયદો કોઈ પણ લઈ શકે.
ચોક્કસ. અને તેઓ પોતે સિદ્ધાંત અને પ્રેક્ટિકલ અમલીકરણ બંનેમાં અનુભવી છે.
હા, એટલે એમને ખબર છે કે વાસ્તવિક દુનિયામાં આ બધું કેવી રીતે કામ કરે છે.
એટલે જ આ વિષય પર લખવા માટે યોગ્ય છે, ખાસ કરીને જ્યારે પુસ્તકનો મુખ્ય ગોલ જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે.
તો પુસ્તકના મુખ્ય હેતુ પર આવીએ. એનો કેન્દ્રીય વિચાર શું છે? આપણે કહ્યું કે એનો ગોલ આલ્ગોરિધમિક સમજને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે.
હા, જાણે કોમ્પ્યુટર સાયન્સના ટાવર પરથી ઉતારીને આપણા હાથમાં મૂકવાનો પ્રયાસ છે. પુસ્તક ભારપૂર્વક કહે છે કે એલ્ગોરિધમ્સ બધે જ છે, સર્વવ્યાપી.
જેમ કે?
જેમ કે રસોઈ બનાવો છો, એની રેસિપી જુઓ, એ એક એલ્ગોરિધમ છે.
હા, સ્ટેપ બાય સ્ટેપ.
બરાબર. ગાડી ચલાવવા GPS વાપરો, એ પણ એલ્ગોરિધમ પર ચાલે છે. એટલું જ નહીં, આપણા સામાજિક સંબંધોમાં, જીવવિજ્ઞાનની પ્રક્રિયાઓમાં બધે જ આડકતરી રીતે એલ્ગોરિધમિક પેટર્ન છે.
ઓહ, એટલે આ પુસ્તક કોઈ પણ વ્યક્તિ માટે છે જે જાણવા માગે છે કે આ બધી ટેકનોલોજી જે આપણે વાપરીએ છીએ એ પડદા પાછળ કેવી રીતે કામ કરે છે.
બરાબર. ગૂગલ આટલું ઝડપી કેમ છે? એમેઝોન આપણી પસંદગી કેવી રીતે જાણે છે?
હા, એ બધા સવાલોના જવાબ. અને સૌથી મહત્વનું, લેખક કહે છે કે આ સમજવા માટે કોઈ પ્રોગ્રામિંગ કે અઘરું ગણિત જાણવું જરૂરી નથી.
ના, બિલકુલ નહીં. પુસ્તક વાચકને એક મસ્ત સફર પર લઈ જાય છે, પ્રાચીન ગ્રીસથી શરૂ કરીને 9મી સદીના બગદાદ સુધી, જ્યાં અલ્ગોરિધમિક વિચારના મૂળ નંખાયા.
વાહ.
પછી એ મૂળભૂત વ્યાખ્યા સમજાવે છે કે અલ્ગોરિધમ એટલે શું. તો કે કોઈ સમસ્યા હલ કરવા માટેના ચોક્કસ, મર્યાદિત અને સ્પષ્ટ પગલાંનો સમૂહ. અને ત્યાંથી પછી આપણને મુખ્ય ખ્યાલો તરફ લઈ જાય છે.
પણ એક મિનિટ, અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે પુસ્તકનો અંતિમ ગોલ કોડિંગ શીખવવાનો નથી, ખરો ને?
ના ના, જરાય નહીં. અંતિમ ધ્યેય છે વિચારવાની એક નવી રીત શીખવવાનો.
ઓકે.
જેને લેખક કહે છે અલ્ગોરિધમિક સાક્ષરતા.
અલ્ગોરિધમિક સાક્ષરતા એટલે?
એટલે કે સમસ્યાઓને વ્યવસ્થિત રીતે, તાર્કિક પગલાઓમાં તોડવાની ક્ષમતા વિકસાવવી અને એને ઓળખવી અને પછી આ જે રચનાત્મક વિચારસરણી છે એનો ઉપયોગ આપણા રોજિંદા જીવનના પર્સનલ અને પ્રોફેશનલ પડકારો ઉકેલવા માટે કરવો, આ જ પુસ્તકનો સાચો રોલ અને ગોલ છે.
સરસ. ચાલો તો હવે કેટલાક મુખ્ય ખ્યાલોમાં ઊંડા ઉતરીએ, પણ એકદમ સરળ ભાષામાં. શરૂઆત કરીએ મૂળભૂત પ્રશ્નથી. આખરે અલ્ગોરિધમ છે શું?
મૂળભૂત રીતે જેમ આપણે કહ્યું, એ કોઈ સમસ્યા હલ કરવા કે કામ પૂરું કરવા માટેની એક સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જેવું છે.
હા, પણ રસોઈની રેસીપી કરતાં થોડી વધુ ચોક્કસ.
બરાબર, વધુ ચોક્કસ. અને લેખક ભાર મૂકે છે કે આ કંઈ આજકાલની શોધ નથી, એના મૂળ બહુ ઊંડા છે.
હા, જેમ કે યુક્લિડનું અલ્ગોરિધમ. મને યાદ છે સ્કૂલમાં ભણ્યા હતા, લગભગ 300 BC બે સંખ્યાઓનો સૌથી મોટો સામાન્ય વિભાજક, GCD શોધવાની રીત.
હા, એ કદાચ સૌથી જૂનો જાણીતો અલ્ગોરિધમ છે. અને પછી 9મી સદીમાં અલ ખ્વારિઝમી, પર્શિયન ગણિતશાસ્ત્રી, એમના નામ પરથી જ તો અલ્ગોરિધમ શબ્દ આવ્યો.
ઓહો, એટલે આ વિચાર ખરેખર કેટલો જૂનો છે.
અને દરેક સારા અલ્ગોરિધમમાં કેટલીક ખાસિયતો હોવી જોઈએ, જેમ કે તે ચોક્કસ હોવો જોઈએ, એટલે કે દરેક પગલું સ્પષ્ટ, કોઈ ગોચવણ નહીં.
બરાબર.
તે મર્યાદિત હોવો જોઈએ, એટલે કે ક્યારેક તો પૂરો થવો જ જોઈએ, આમ ચાલ્યા જ ના કરે.
હા, અનંત ન ચાલે.
અસરકારક હોવો જોઈએ, મતલબ કે સમસ્યા હલ કરતો હોવો જોઈએ. અને સામાન્ય રીતે નિશ્ચિત હોવો જોઈએ, એટલે કે એક જ ઇનપુટ માટે હંમેશા એક જ આઉટપુટ આપે.
જો કે તમે કહ્યું એમ, કેટલાક આધુનિક અલ્ગોરિધમ્સમાં રેન્ડમનેસ પણ હોય છે, એની વાત પછી કરીશું.
હા,
પણ સરળ શબ્દોમાં રસોઈની રેસીપી, કોઈ જગ્યાએ જવાની દિશાઓ, આ બધા રોજિંદા ઉદાહરણો છે. પુસ્તકનો ગોલ એ છે કે આના દ્વારા આપણે વધુ જટિલ વસ્તુઓ સમજી શકીએ.
હવે બીજો મહત્વનો મુદ્દો છે કાર્યક્ષમતા, એફિશિયન્સી. અલ્ગોરિધમ ખાલી સમસ્યા હલ કરે એટલું પૂરતું નથી.
એ કેટલી ઝડપથી કરે છે પણ મહત્વનું છે.
બરાબર. કેટલી ઝડપથી અને કેટલા ઓછા સંસાધનો વાપરીને, જેમ કે સમય કે કમ્પ્યુટર મેમરી, ખાસ કરીને જ્યારે ડેટા ખૂબ મોટો હોય.
હા, ત્યારે ફરક પડે. પુસ્તક સમજાવવા માટે સર્ચિંગનું ઉદાહરણ આપે છે, માહિતી શોધવાનું.
હા, ફોનબુકવાળું ઉદાહરણ.
હા, ધારો કે ફોનબુકમાં નામ શોધવું છે. જો તમે એક પછી એક નામ જુઓ, લિનિયર સર્ચ, તો બહુ વાર લાગે.
પણ જો ફોનબુક આલ્ફાબેટિકલ ગોઠવેલી હોય તો?
તો તમે સીધા વચ્ચે જઈ શકો, પછી નક્કી કરો કે નામ પહેલાં છે કે પછી. એ ભાગના અડધા કરો, એમ કરતા કરતા ઝડપથી મળી જાય.
આ બાઇનરી સર્ચનો સિદ્ધાંત છે, અને અહીં બિગ ઓ નોટેશનનો ખ્યાલ આવે છે, જેનો પુસ્તક ઉલ્લેખ કરે છે.
હા, એ થોડું ટેકનિકલ લાગે,
પણ એનો મૂળ વિચાર સરળ છે. એ માપે છે કે જેમ ડેટા વધે તેમ અલ્ગોરિધમનો સમય કેટલો વધે છે. બાઇનરી સર્ચ, જેને ઓ ઓફ લોગ એન કહેવાય, એ લિનિયર સર્ચ, ઓ ઓફ એન, કરતાં મોટા ડેટા સેટ પર પણ અતિશય ઝડપી હોય છે.
અને લેખક અહીં એક જોરદાર વાત કહે છે, મને યાદ છે, કે મોટા ડેટા સેટ માટે જ સાચો કાર્યક્ષમ અલ્ગોરિધમ પસંદ કરવો એ કદાચ કમ્પ્યુટરનું હાર્ડવેર અપગ્રેડ કરવા કરતાં પણ વધુ મહત્વનું છે.
સાચી વાત. ધીમા કમ્પ્યુટર પર સારો અલ્ગોરિધમ ઝડપી કમ્પ્યુટર પર ખરાબ અલ્ગોરિધમ કરતાં વધુ સારું કામ કરી શકે. આ જ તો અલ્ગોરિધમ્સની શક્તિ છે. એનો રોલ ખાલી કામ કરવાનો નથી, પણ સ્માર્ટલી કામ કરવાનો છે.
ઓકે, હવે વાત કરીએ હેશિંગની. આ કંઈક નવું લાગે છે.
નવું નથી, પણ ઓછું જાણીતું છે. આપણે આ રોજ વાપરીએ છીએ, પણ ખબર નથી હોતી. એની પાછળનો પ્રશ્ન એ છે કે અબજો ડેટામાંથી કોઈ ચોક્કસ વસ્તુ લગભગ તરત જ કેવી રીતે મળે.
હા, ગૂગલ સર્ચ કે ડેટાબેઝમાં આ કેવી રીતે થાય છે?
એ થાય છે હેશ ફંક્શનથી. સમજો કે દરેક માહિતી માટે તમારું નામ, કોઈ ફાઇલ, પાસવર્ડ, એના માટે એક અનોખી ફિંગરપ્રિન્ટ જેવો કોડ બને.
ઓકે, એક યુનિક કોડ.
હા, ટૂંકો ફિક્સ લંબાઈનો કોડ, એને હેશ કહેવાય. આ હેશનો ઉપયોગ કરીને માહિતી ગોઠવાય અને શોધાય, એટલે પ્રક્રિયા સુપરફાસ્ટ બની જાય.
અને આનો સૌથી કોમન ઉપયોગ પાસવર્ડ સુરક્ષામાં છે, નહીં?
બિલકુલ. વેબસાઇટ્સ આપણો અસલી પાસવર્ડ નથી સાચવતી,
એનો હેશ સાચવે છે.
હા, પછી જ્યારે આપણે લોગિન કરીએ ત્યારે આપણે નાખેલા પાસવર્ડનો હેશ બને અને એને સાચવેલા હેશ સાથે મેચ કરે.
મેચ થાય તો જ એક્સેસ મળે. આનાથી જો ડેટાબેઝ હેક થાય તો પણ અસલ પાસવર્ડ સુરક્ષિત રહે.
બરાબર. હેકર્સને ખાલી હેશ મળે, જેમાંથી પાસવર્ડ કાઢવો બહુ અઘરો છે. આ હેશિંગ ડેટાબેઝ ડિક્શનરીઝ ઘણી સિસ્ટમ્સને ઝડપી અને સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે.
ચલો હવે મશીન લર્નિંગ પર આવીએ. આજકાલ આ શબ્દ બધે જ સંભળાય છે, AI, મશીન લર્નિંગ.
હા, મશીન લર્નિંગ એ અલ્ગોરિધમ્સનું જાણે નવો અધ્યાય છે. આ એવા અલ્ગોરિધમ્સ છે જેમને આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું કહેતા નથી.
તો એ કામ કેવી રીતે કરે?
એ મોટા પ્રમાણમાં ડેટામાંથી જાતે શીખે છે. પુસ્તક એના મુખ્ય પ્રકારોની ઝલક આપે છે, જેમ કે સુપરવાઇઝ્ડ લર્નિંગ,
એટલે કે દેખરેખ હેઠળ શીખવું.
હા, જ્યાં અલ્ગોરિધમ લેબલવાળા ડેટામાંથી શીખે, જેમ કે હજારો ઇમેલ આપીને કહીએ કે આ સ્પેમ છે, આ નથી. આપણું સ્પેમ ફિલ્ટર આમ જ કામ કરે છે.
ઓકે, ઉદાહરણો પરથી શીખે છે. અને બીજો પ્રકાર
અનસુપરવાઇઝ્ડ લર્નિંગ. અહીં કોઈ લેબલ નથી. અલ્ગોરિધમ જાતે જ ડેટામાં છુપાયેલી પેટર્ન કે ગ્રુપ શોધી કાઢે છે. જેમ કે ઓનલાઇન શોપિંગ સાઇટ ગ્રાહકોને એમની ખરીદીની ટેવ પ્રમાણે અલગ ગ્રુપમાં મૂકે.
રસપ્રદ.
અને ત્રીજું છે રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ, જ્યાં અલ્ગોરિધમ ટ્રાયલ અને એરરથી શીખે છે, ભૂલો કરે, એમાંથી શીખે અને સારું પરફોર્મ કરે. જેમ કે કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામ ગેમ રમતા શીખે.
વાહ,
મશીન લર્નિંગ ખરેખર શક્તિશાળી છે અને એનો રોલ ભવિષ્યમાં ખૂબ જ વધવાનો છે.
તો આ બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી આપણે કહી શકીએ કે પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓ છે. કયા મોટા વિચારો આપણને મળે છે આમાંથી?
મને લાગે છે કે સૌથી પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે, અલ્ગોરિધમિક વિચારસરણી એ સાર્વત્રિક છે, યુનિવર્સલ.
હા, ખાલી કમ્પ્યુટર નિષ્ણાતો માટે નહીં.
બિલકુલ, આ સમસ્યા હલ કરવાની એક મૂળભૂત માનવ ક્ષમતા છે જે કોઈ પણ વિકસાવી શકે છે. આપણા બધામાં ક્યાંક ને ક્યાંક એ હોય જ છે.
બીજો મુદ્દો જે મને ખૂબ ગમ્યો તે છે વ્યવસ્થિત વિઘટનની શક્તિ. એટલે કે કોઈ મોટી ગૂંચવાળાભરી સમસ્યાને નાના સંભાળી શકાય તેવા લોજિકલ સ્ટેપ્સમાં તોડવાની રીત.
આપણે આ રોજ કરીએ જ છીએ, ખરું ને?
હા, કોઈ મોટો પ્રોજેક્ટ હોય તો એને નાના ભાગમાં વહેંચી દઈએ છીએ. અલ્ગોરિધમિક વિચારસરણી આને વધુ વ્યવસ્થિત બનાવે છે.
ત્રીજું, અને આ પુસ્તકનો એક મુખ્ય ગોલ પણ છે, અલ્ગોરિધમિક સાક્ષરતા હવે જરૂરી બની ગઈ છે.
જેમ વાંચતા લખતા આવડવું જરૂરી છે એમ.
લગભગ એટલું જ. આપણી આસપાસની ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે તેની બેઝિક સમજ હોવી જરૂરી છે. આ સમજ આપણને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે, ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવામાં મદદ કરે છે
અને એક વધુ માહિતગાર નાગરિક બનવામાં પણ.
ચોક્કસ.
અને ચોથો મુદ્દો જે થોડો ગહન છે કે દરેક અલ્ગોરિધમ તટસ્થ નથી હોતો.
હા, આ બહુ મહત્વનું છે. તેમાં એને બનાવનારની ધારણાઓ, એમના મૂલ્યો ક્યાંક છુપાયેલા હોઈ શકે છે.
દાખલા તરીકે
રીને સ્વીકારી ન લઈએ.
બરાબર. એ યાદ રાખવું કે ટેકનોલોજી માત્ર એક સાધન નથી, એ સમાજ પર અસર પાડે છે.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે ટૂંકમાં ઘણું કહી જાય છે. એવા કેટલાક નોંધપાત્ર વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલો વિચાર જે વ્યાખ્યાને સરળ બનાવે છે, એક અલ્ગોરિધમ એ સમસ્યા હલ કરવાની રેસીપી છે, પણ રસોઈની રેસીપીથી વિપરીત તે અત્યંત ચોક્કસ, અસ્પષ્ટ અને હંમેશા સમાપ્ત થવાની ખાતરી આપતો હોવો જોઈએ.
હા, આ સરખામણી સારી છે, પણ ચોકસાઈ પરનો ભાર મહત્વનો છે.
બીજો વિચાર જે અલ્ગોરિધમ્સની સાચી શક્તિ ક્યાં છે એ બતાવે છે. અલ્ગોરિધમ્સની વાસ્તવિક શક્તિ માત્ર ગણતરીઓ ઝડપથી કરવામાં નથી, પરંતુ જટિલ સમસ્યાઓને એવા વ્યવસ્થિત પગલાઓમાં વિભાજિત કરવાની ક્ષમતામાં છે જેને સમજી શકાય અને સુધારી શકાય.
એટલે ફરી એ જ વાત કે આ મુખ્યત્વે વિચારવાના સાધનો છે, આપણી બુદ્ધિને મદદ કરે છે.
ત્રીજો, જે આપણે હમણાં જ ચર્ચા કરી, દરેક અલ્ગોરિધમ દુનિયા વિશેની ચોક્કસ ધારણાઓ અને સારો ઉકેલ શું છે તે વિશેના ચોક્કસ મૂલ્યોને સમાવે છે.
આ આપણને સતર્ક રહેવા પ્રેરે છે, પ્રશ્નો પૂછવા કે આ અલ્ગોરિધમ આમ કેમ ચાલે છે, કોણે બનાવ્યો, શા માટે.
બરાબર. અને ચોથો, જે પુસ્તકના અંતિમ સંદેશને, એના ગોલને સુંદર રીતે રજૂ કરે છે, ભવિષ્ય તેમનું નથી જેઓ માત્ર અલ્ગોરિધમ્સ લખી શકે છે, પરંતુ તેમનું છે જેઓ પોતાના પડકારો વિશે અલ્ગોરિધમિક રીતે વિચારી શકે છે.
વાહ, એટલે કે કોડિંગ જાણવું એ કૌશલ્ય છે, પણ સમસ્યાનું વિશ્લેષણ કરવાની, પેટર્ન ઓળખવાની અને ઉકેલને શ્રેષ્ઠ બનાવવાની આ અલ્ગોરિધમિક વિચારસરણી એ વધુ વ્યાપક અને ઉપયોગી છે.
હા, આ જ ખરી સાક્ષરતા છે.
તો આ બધી વાતનો વ્યવહારુ ઉપયોગ શું? આપણા રોજિંદા જીવનમાં આ વિચારો કેવી રીતે કામ લાગે?
વ્યક્તિગત સ્તરે મને લાગે છે કે આ વિચારસરણી નિર્ણય લેવામાં બહુ મદદ કરી શકે. કોઈ મોટો નિર્ણય હોય, નવી નોકરી લેવી, ઘર ખરીદવું,
હા,
તો સમસ્યાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી, બધા વિકલ્પો જોવા, એના ફાયદા ગેરફાયદાનું વ્યવસ્થિત મૂલ્યાંકન કરવું, આ એક પ્રકારની એલ્ગોરિધમિક પ્રોસેસ જ છે, નહીં?
હા, બરાબર. અને કોઈ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પણ, જેમ કે કોઈ નવી ભાષા શીખવી છે,
તો એને નાના તાર્કિક પગલાઓમાં વહેંચી દેવાથી, જેમ કે રોજ અડધો કલાક પ્રેક્ટિસ, દર અઠવાડિયે એક નવો પાઠ, એમ કરવાથી ધ્યેય સુધી પહોંચવું સહેલું બને છે.
નાની નાની બાબતોમાં પણ, ઈમેલ ઇનબોક્સ ઓર્ગેનાઇઝ કરવો હોય કે ઘરની વસ્તુઓ ગોઠવવી હોય,
હા, બધે કામ લાગે. અને વ્યાવસાયિક જીવનમાં પણ,
જેમ કે
કોઈ કામ કરવાની રીત, કોઈ પ્રોસેસને વધુ કાર્યક્ષમ બનાવવી હોય, એનું વિશ્લેષણ કરવું કે કયા પગલાં બિનજરૂરી છે,
હા, એ કાઢી નાખવા, અથવા ટેકનોલોજી વિશે સારા નિર્ણયો લેવા. શું આપણને ખરેખર આટલા કોમ્પ્લેક્સ સોફ્ટવેરની જરૂર છે આ નાના કામ માટે?
બરાબર. અને ડિજિટલ નાગરિક તરીકે તો આ સમજ બહુ જ જરૂરી છે.
એ કેવી રીતે?
આપણને સોશિયલ મીડિયા પર જે દેખાય છે એ કેમ દેખાય છે, એની પાછળ કયું અલ્ગોરિધમ કામ કરે છે?
હા, પેલી ઓનલાઈન જાહેરાતો જે આપણો પીછો કરતી હોય એવું લાગે.
હા, એ ભલામણ એન્જિન કેવી રીતે કામ કરે છે એ સમજવાથી આપણે ફિલ્ટર બબલ્સથી બચી શકીએ. એટલે કે આપણે ફક્ત એ જ જોઈએ જે આપણને ગમે છે, એવું ન થાય.
અને ઓનલાઈન મેનિપ્યુલેશનથી પણ સાવચેત રહી શકીએ.
અને અલ્ગોરિધમિક પક્ષપાતની શક્યતાને ઓળખી શકીએ, જેમ કે લોન એપ્લિકેશનમાં કે નોકરીની જાહેરાતોમાં કોઈ ભેદભાવ થતો હોય તો.
ઓકે, તો અંતે આ પુસ્તક અને આપણી આખી ચર્ચામાંથી મુખ્ય શીખ શું રહી? મારા માટે સૌથી મોટો સંદેશ એ છે કે અલ્ગોરિધમિક સાક્ષરતા એ ખાલી ટેકનિકલ સ્કિલ નથી,
ના,
પણ આજના યુગમાં એ નાગરિક શક્તિનું એક સ્વરૂપ છે. જે દુનિયા વધુને વધુ અલ્ગોરિધમ્સથી ચાલી રહી છે તેમાં એ કેવી રીતે કામ કરે છે એ સમજવું આપણને વધુ સશક્ત બનાવે છે.
હું સંપૂર્ણ સહમત છું. અને બીજો મોટો વિચાર એ કે અલ્ગોરિધમ્સ કોઈ જાદુ નથી, એ કોઈ બ્લેક બોક્સ નથી જેને સમજી ન શકાય.
હા,
તે તાર્કિક, સમજી શકાય તેવી પદ્ધતિઓ છે. એમની સાચી શક્તિ કોમ્પ્યુટરની ઝડપમાં નથી, પણ સમસ્યાને વ્યવસ્થિત રીતે તોડીને ઉકેલવાની જે માનવ બુદ્ધિની ક્ષમતા છે એને વિસ્તારવામાં છે.
અને મને લાગે છે કે આ પુસ્તક આ સમજને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં એનો જે રોલ છે એ નિભાવવામાં ખૂબ સફળ થયું છે.
ચોક્કસ.
મને એની ઐતિહાસિક દ્રષ્ટિ પણ ગમી. એ જાણવું કે આ વિચાર હજારો વર્ષ જૂનો છે એ આખા વિષયને વધુ માનવીય બનાવે છે. અને લેખકે જે રીતે જટિલ સિદ્ધાંતોને રોજિંદા ઉદાહરણો સાથે જોડ્યા છે એ ખરેખર સરસ છે.
અને અંતિમ વિચાર તરીકે હું કહીશ કે જેમ જેમ આ અલ્ગોરિધમ્સ વધુ ને વધુ શક્તિશાળી બની રહ્યા છે,
હા,
તેમ તેમ તેમની નિષ્પક્ષતા, તેમની પારદર્શિતા અને સમાજ પર તેમની અસર વિશે ગંભીર પ્રશ્નો પૂછવાની આપણી બધાની સામૂહિક જવાબદારી પણ વધી રહી છે.
બરાબર.
અને આ પુસ્તક આપણને એ પ્રશ્નો પૂછવા માટે જરૂરી જ્ઞાન અને આત્મવિશ્વાસ આપે છે. કારણ કે અંતે તો સમજણ એ જ શક્તિ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.